ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् न मंगलम् देव सर्वज्ञम् निरग्रंथो गुरु मंगलम् मंगलम् वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहमन्दे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
महासुतेरस अपने परम समाधि पवन एना वार्षिक दिन निमित्ते त्रिदिवसीय स्वाध्यायनु आयोजन आपणे कर्युं छे। ए त्रण दिवसनी विषय विचारणानु सूत्र आपणो रहेशे सार बोध संदेश। कृपाळु देवे समाधि भवननी अंदर थी जे पत्र लख्यो छे अथवा जे पद लख्यो छे ए पद उपर अंतिम संदेश अथवा तो सार बोध संदेश आपनो विषय विचारणानो सूत्र पत्रांक 954 ए रहेशे। पद आपणे हमणां ज लईयुं हतुं। इच्छे छे जे जोगी जन अनंत सुख स्वरूप मूल शुद्धते आत्मपद सयोगी जीन स्वरूप। आ संदेश नी रचना कितली बड़ी गहन छे। अहिया उपास्य उपासक अने उपासना आ अंतिम अवस्था में जीवनभर जे बोध आप्यो छे ए बोधना सार रूप आ संदेश छे। सर्व ज्ञाननो सार तो पोताना स्वरूप में स्थित थवुं एज छे। सर्व बोधनु लक्ष्य पोताना उपास्य ने प्राप्त करवो के छे। उपास्य शू छे उपासना शू छे अने उपासक केवो होवो जोईए। उपास्य छे बधी ज वातो करीए घणी चर्चा करीए धर्म संबंधी परमार्थ संबंधी परंतु लक्ष्य उपास्य शू आपणो आपणे कोने उपासवो छे। गमे ते संप्रदायना माध्यमथी गमे ते मतना माध्यमथी गमे ते आमनाईना माध्यमथी ગમે તે ગ્રંથના માધ્યમથી કે ગમે તે પુરુષના માધ્યમથી. ઉપાસવો છે કોને, એનું લક્ષ્ય એટલું સરસ અહીંયા કરાવે છે કે ઈચ્છે છે છે જોગી જન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. આપણો ઉપાસ્ય કોણ? અનંત સુખની સ્વરૂપ જે પદ છે જેની પ્રાપ્તિ માટે અનંતા યોગીઓ જ્ઞાનીઓ ધ્યાનીઓ જેને ઈચ્છે છે. યોગી એટલે પોતાના જીવનું મોક્ષ સાથે અનુસંધાન કરીને જે જીવે છે તે. મુક્તિ સાથેના અનુસંધાનથી જીવનાર સાધક ઉપાસક આ યોગી કહેવાય. યોગની સાદી વ્યાખ્યા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજે આપી છે કે જીવનું આત્માનું મોક્ષ સાથે જોડાણ કરાવે એવો જે પરિશુદ્ધ વ્યવહાર કોઈ પણ સ્વરૂપમાં હોય તે યોગ છે. યોગ એટલે જોડે તે. શેની સાથે જોડાવું છે? મુક્તિ સાથે. સંસાર સાથે જોડાવાની કોઈ વાત છે જ નહીં. તો મુક્તિ સાથે જોડનાર એવો જે કંઈ સાધનાનો ક્રમ છે ઉપાસનાનો ક્રમ છે એનાથી જે જોડાયા છે એવા યોગીઓ છે કે એના જીવનમાં એક જ લક્ષ્ય છે હવે, અને એની નિરંતર એ ઈચ્છા કરે છે. ઈચ્છે છે જે જોગી જન, આ જોગીઓ જેને ઈચ્છે છે એ અનંત સુખ સ્વરૂપ અનંત સુખને ઈચ્છે છે. જીવ માત્ર સુખની ઈચ્છા કરે છે, દુઃખ કોઈને પ્રિય નથી. ઉત્તરાધ્યાયનમાં ભગવાન મહાવીર જીવની ઓળખાણ આપે છે કે જીવ જે છે એ બધા જીવોને ક્ષુદ્રમાં ક્ષુદ્ર જંતુથી માંડીને વિરાટકાય એવો તિર્યંચ માનવ કે દેહ દેવ એ પણ સુખને ઈચ્છે છે. એને સુખ જોઈએ છીએ પરંતુ સુખના સ્વરૂપનું ભાન નથી. સુખના સ્વરૂપનું ભાન નથી એટલે સુખ ક્યાંથી મળે, સુખ કોણ આપી શકે, સુખનું ઠેકાણું શું છે, સુખ ક્યાંથી મળે, આ ન હોવાને કારણે એ ગોથા ખાય છે. જ્યાં ત્યાંથી સુખ માટે જાવા નાખે છે. એનો પ્રયત્ન અનાદિકાળથી સુખની પ્રાપ્તિનો જ છે, પરંતુ એનું પરિણામ તો દુઃખની પ્રાપ્તિ જ છે. કારણ કે સુખ જ્યાંથી પ્રાપ્ત થાય છે, સુખનો જે સ્ત્રોત છે એનો એને લક્ષ્ય નથી. અનંત સુખનું સ્વરૂપ એવું કયું તત્વ છે કે જે તત્વને પ્રાપ્ત કરવાથી કેવળ સુખ સુખ અને સુખ જ મળે? એવું અનંત કદી ન ખૂટે, અવ્યાબાધ જેમાં કદી બાધા ન પહોંચે, અક્ષય જે કદી ક્ષય ન થાય, આવું સુખનું સ્વરૂપ શું? એ સુખ ક્યાંથી મળે? આ યોગીઓ જે સુખની ઉપાસના કરે છે કે હવે સંસારના સુખને માટે તો અનંત કાળ અમે પરિશ્રમ કર્યો, પુરુષાર્થ કર્યો, અનેક પ્રકારના કષ્ટ વેઠ્યા, પરંતુ સંસારનું સુખ તો અમારું આભાસી થયું, પ્રાપ્ત થયું, પાછું એની હાનિ થઈ, એની ક્ષય થઈ, એમાં બાધા પહોંચી, એ સુખ તો પાછું સુખ રહ્યું નહીં. તો પ્રત્યેક સમયે એ સુખ મૃગજળ જેવું સાબિત થયું, ભ્રાંતિ જેવું સાબિત થયું. જ્ઞાનીઓએ કહ્યું કે ભાઈ, પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જે સુખને મેળવવા પાછળ તું દિવસ ને રાત એક કરે છે, જે સુખને મેળવવા પાછળ અનંત કષ્ટ વેઠે છે, એ સુખની પ્રાપ્તિ પછી જો દુઃખની છાયા હોય, જો દુઃખનો પડછાયો હોય, તો એ સુખ નથી. સુખનું સ્વરૂપ તો અનંત છે, અક્ષય છે, અવ્યાબાધ છે. આ સુખનું ઓળખાણ તો આ સુખ જે છે એ અનંત સુખ સ્વરૂપ પદાર્થ જગતમાં કયો? વિશ્વની અંદર અનંત પદાર્થો છે, પણ એ બધા પદાર્થો આપણી દ્રષ્ટિમાં આવે છે એ તો પૂતગલના પદાર્થો આવે છે, અને આપણે પૂતગલના પદાર્થોમાંથી સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન પુરુષાર્થ કરીએ છીએ. જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ, અનંત પૂતગલના પદાર્થો અનંત પ્રકારે હોવા છતાં એની અનંત પ્રકારે પરિણમન છે, અનંત પ્રકારની એની રચના છે, પણ એ ભ્રાંતિગત છે, છદ્મ છે, એમાંથી તને સત્ય સુખ નહીં મળે, આભાસી સુખ મળશે. પૂતગલ એ માયાજાળ છે. માયાજાળ એટલે જ્યાં જે નથી ત્યાં તે હોવાની ભ્રાંતિ થાય, જીવ છેતરાય, જીવ લોભાય. તો પૂતગલના સુખો છે એ સુખો નથી. જગતના પદાર્થની અંદર એક આત્મા નામનો પદાર્થ છે જે અનંત સુખનું ધામ છે. જો એ આત્મ સ્વરૂપનું ઓળખાણ થાય, જો એ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય, તો તેમાંથી જીવ અનંત સુખનો અનુભવ કરી શકે કે જે સુખ ક્યારેય પણ ક્ષય ન થાય, નાશ ન પામે, એમાં ક્યારેય બાધા ઉત્પન્ન ન થાય. આવું ઈચ્છે છે જે જોગીજન અનંત સુખ સ્વરૂપ, એ અનંત સુખ સ્વરૂપને ઈચ્છે છે જોગીઓ, એ અનંત સુખ સ્વરૂપને ઈચ્છે છે એવું અનંત સુખનું સ્વરૂપ એ પદાર્થ કયો? તો કે મૂળ શુદ્ધ તે આત્મપદ. એ પદાર્થ છે એ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મા નામનો એક પદાર્થ છે. છ દ્રવ્યમાં આત્મા નામનું એક દ્રવ્ય છે. ચેતન એનું લક્ષણ છે, ઉપયોગ એનું લક્ષણ છે. જીવ પોતે એ જીવ એ ચેતનવંત છે, ઉપયોગી છે, સદા ઉપયોગી છે, અવિનાશી છે, અજર અમર છે, પણ એને બધા વિશેષણોનો સરવાળો કહીએ તો એ આત્મા છે. જુદી જુદી રીતે એના ગુણ કહીએ, એના ધર્મ કહીએ, અનંત પ્રકારના છે. આ બધા ધર્મો કહેતા પાર ન આવે એટલા બધા ધર્મો છે. તો જ્ઞાનીઓએ એક સરસ શબ્દ શોધ્યો છે, એ શબ્દ આપ્યો છે કે આ બધા જ ગુણોનો સમુચય એ આત્મા છે, અને એ આત્મા છે એનું મૂળ, આ જીવનું મૂળ પદ આ છે. મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. આ જે આત્મપદ છે એ શુદ્ધ પદ હોવું જોઈએ. હું પણ આત્મા છું, આપણે બધા પણ આત્મા છીએ, તો આવા સુખનો અનુભવ કેમ થતો નથી? તો કે છે આત્મા પદ એના શુદ્ધની સ્થિતિની અંદર એ સુખનું સ્વરૂપ છે. એ જ્યાં સુધી એ પદ સમજાયું નથી, એનું શુદ્ધ સ્વરૂપ સમજાયું નથી, ત્યાં સુધી એ સંયોગી સ્વરૂપ છે. સંયોગી સ્વરૂપ એ દુઃખ સ્વરૂપ છે, અને આ જો સમજવું હોય કે આ સુખ સ્વરૂપ છે તો સંયોગી સ્વરૂપ નહીં, સંયોગી સ્વરૂપ સમજો. લક્ષમાં લઈએ, સંયોગી સ્વરૂપ નહીં, સંયોગી સ્વરૂપ સમજો. એ સંયોગી સ્વરૂપ કોનું છે કે જે સુખ સ્વરૂપ છે અને છતાં સંયોગી છે, સંયોગી છે છતાં સુખ સ્વરૂપ છે? એ છે જીન. એવો સરસ શબ્દ જીન, જેને યોગ એટલે મન વચન કાયાના યોગ, દેહ હોવા, દેહની ઇન્દ્રિયો હોવા છતાં, એના વિષયો હોવા છતાં, મનના કષાયો હોવા છતાં, બાહ્ય અને અભ્યંતર, વિષય અને કષાય, એ બંને ઉપર જેને પોતાની જીતેન્દ્રિયતા દ્વારા વિજય પ્રાપ્ત કર્યો છે, ઇન્દ્રિય જય અને મનોજય જેણે કર્યા છે, વાસનાનો વિષયનો વિજય, કષાયનો વિજય જેણે કર્યા છે, બાહ્ય અને અભ્યંતર શત્રુઓ, આ વિષય કષાય છે, જે ઇન્દ્રિયોના અને મનના વિષયો છે, એ આ સુખને માટે બાધારૂપ છે, એનો જેણે જય કરી લીધો છે, તો હવે શરીર રહ્યું તો ભલે રહ્યું, એ શરીર બાધારૂપ નથી થતું, સાધક થાય છે, બાધક બનતું નથી. તો એવું કોઈ સ્વરૂપ ખરું કે જ્યાં આવું પદ આપણને જોવા મળે? કેમ કે આ મૂળ શુદ્ધ પદ આત્માનું છે એ તો અરૂપી છે, અદ્રશ્ય છે, અમૂર્ત છે. તો સાહેબ, આ જે સુખ અમારે જોઈએ છીએ એ સુખનો કોઈ નમૂનો, કોઈ જીવતું જાગતું દ્રષ્ટાંત, લાઈવ ડેમોન્સ્ટ્રેશન જેને આપણે કહીએ, એવો કોઈ જગતની અંદર પદાર્થ ખરો, એવી કોઈ જગતની અંદર કોઈ દ્રવ્યની સ્થિતિ ખરી કે અનંત સુખનું એ પ્રતીક હોય? તો કે હા છે. મૂળ શુદ્ધ તે આત્મપદ છે. એ મૂળ શુદ્ધ આત્મપદ પોતાના મૂળ સ્વરૂપમાં, પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર જીન પરમાત્મામાં છે. સયોગી જીન સ્વરૂપ, જીન સ્વરૂપની અંદર રહેલો જે આત્મા છે એ સયોગી હોવા છતાં શુદ્ધ છે. સયોગી હોવા છતાં એણે પોતાના અંદરના અને બહારના શત્રુઓ ઉપર વિજય મેળવ્યો છે. સુખનો નાશ કરનારા શત્રુઓ છે 5 ઇન્દ્રિયો અને તેના વિષયો. એ વાસ્તવિક સુખ આપતા નથી પણ સુખનો નાશ કરે છે. જગતના જીવોને એનું ભાન નથી એટલે એ ઇન્દ્રિય સુખ એ સુખ આપનારા છે, એના વિષયો સુખ આપનારા છે, એની સામગ્રી સુખ આપનારી છે. આવી ભ્રાંતિની અંદર જગતના જીવો ઇન્દ્રિયોના સુખની સામગ્રીને મેળવવામાં જન્મો જન્મ પસાર કર્યા કરે છે. પણ વાસ્તવની અંદર તે સુખનો નાશ કરનારા છે. કારણ કે ઇન્દ્રિયોના વિષયોથી, ઇન્દ્રિયો દ્વારા સુખના નામે પર પદાર્થોનું ગ્રહણ કરવું થાય છે. જ્ઞાનીઓ કે છે, અહો કિંચિત માત્રને ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે, એવો ઉત્કૃષ્ટ માર્ગ, ઉત્તમ તત્વ જ્ઞાનીઓએ બતાવ્યું છે. તો જ્યાં સુધી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોની જીત ન મેળવાય ત્યાં સુધી આ ગ્રહણ કરવાની વૃત્તિ જે છે એ જતી નથી. અને પદાર્થનું ગ્રહણ એ સુખનો નાશ છે. પદાર્થનું ગ્રહણ થતાં પદાર્થમાં તાદાત્મ્ય બુદ્ધિ થાય છે, પરમાં સ્વબુદ્ધિ થાય, પરમાં આત્મબુદ્ધિ થાય છે, એ તારા સુખનો નાશ કરે છે. જ્ઞાની કહે છે કે એ મૂળ શુદ્ધ પદ એ તો આત્માનું છે અને સયોગી જીન સ્વરૂપ આ જીનેશ્વર પરમાત્મા છે જેણે 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય જેના સર્વથા નાશ થયા છે. આત્માની શક્તિને, આત્માના ગુણોને આવરણ કરનાર, રોકનાર કોઈ કર્મ હવે જેણે રહેવા દીધું નથી એવા અનંત ચતુષ્ટયયુક્ત છે આ જીન છે. જીનનું સ્વરૂપ અનંત ચતુષ્ટયયુક્ત છે. અનંત ચતુષ્ટયયુક્ત એટલે જે કર્મોના આવરણથી આત્માના ગુણો ઘાત પામે છે, આત્માની શક્તિ આવરણને પામે છે, રોકાઈ જાય છે, એવા કર્મોનો જેણે સર્વથા નાશ કર્યો છે એવું અનંત ચતુષ્ટય જેમના વિશે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય જેમના વિશે પ્રગટ રૂપમાં છે, આવું જીનનું સ્વરૂપ છે. એ જીનના સ્વરૂપમાં હવે યોગ એટલે મન વચન કાયાના યોગ હોવા છતાં, એ સયોગી હોવા છતાં એ અનંત ચતુષ્ટયયુક્ત છે. અને એ આત્માનું શુદ્ધ પદ જો મોડેલ તરીકે જોવું હોય, જો નમૂના તરીકે જોવું હોય, જો આદર્શ તરીકે જોવું હોય, જો રોલ મોડેલ જોવો હોય, જો કોઈ એનું દ્રષ્ટાંત જોવું હોય તો જીનેશ્વર પરમાત્મા એ પોતાના મનુષ્ય દેહના યોગોની સાથે હોવા છતાં એ દેહની અંદર રહેલા જે કે કર્મો હતા એમાં ઘાતી કર્મનો જેણે નાશ કર્યો છે અને અનંત ચતુષ્ટય જેણે પ્રગટ કર્યું છે એવા જીનેશ્વર પરમાત્માનું સ્વરૂપ આ આત્માનું મૂળ શુદ્ધ પદ છે. અદ્રશ્યને આ દ્રશ્ય કરે છે, અમૂર્તને આ મૂર્ત કરે છે, નિરાકારને આ સાકાર કરે છે, આ સ્યાદવા જ છે. તત્વ નિરાકાર છે છતાં તત્વ સાકારના રૂપમાં છે, અમૂર્ત છે છતાં મૂર્તિમાન છે જિનેશ્વર, અયોગી છે છતાં આ યોગી સયોગી છે, અશરીરી છે છતાં આ શરીર યુક્ત છે, અને છતાં મૂળ શુદ્ધ પદમાં છે. અરિહંતના જીનના પદની અંદર એમની સયોગી અવસ્થાની અંદર શુદ્ધતા છે, અશુદ્ધતાનો અંશ માત્ર પણ નથી. અનંત ચતુષ્ટય એ ઘાતી કર્મનો સંપૂર્ણ અને સર્વથા ક્ષય છે, એટલે અશુદ્ધતાનો અંશ નથી. તો જીનેશ્વરનું પદ એ મૂળ શુદ્ધ આત્મપદ છે અને આ અધિષ્ઠાન છે, ધર્મનું આ અધિષ્ઠાન છે. ઉપાસ્ય આ જીનેશ્વર પરમાત્મા આ ઉપાસ્ય છે, વિતરાગ પરમાત્મા ઉપાસ્ય છે. કે મારે આત્માને ઉપાસવો છે તો મેં આત્મા જાણ્યો નથી, જોયો નથી, પણ કોઈ જગતમાં એવો ખરો કે જેણે જાણ્યો જોયો અને એને સાક્ષાત કર્યો હોય? તો કે હા, એવા જીનેશ્વર પરમાત્મા છે કે જ્યાં આત્મ સ્વરૂપની અંદર જેના શુદ્ધ આત્મ સ્વરૂપમાં લેશ માત્ર પણ અશુદ્ધતા છે નહીં, શુદ્ધ છે, અને એ અનંત સુખ સ્વરૂપ છે. હવે એને સુખ જે છે એ અવ્યાબાધ છે અને એ સુખ એનું અનંત છે, એનું અક્ષય સુખ છે, એવું જીન સ્વરૂપ આ આદર્શ આપ્યો. શરૂઆત બોધનો સાર કૃપાળુ દેવે કાળને અનુલક્ષીને વાત કરી છે, એટલે એમણે કહ્યું છે કે જે સદગુરુ છે એ પૂર્ણ સદગુરુ તો 13મા ગુણસ્થાનક ઉપર બિરાજમાન અરિયંત પરમાત્મા છે. જે લક્ષણ કહ્યા છે એ પૂરેપૂરા ત્યાં ઘટે છે, જ્યાં નથી ત્યાં જ્ઞાની અપવાદ માર્ગની રચના કરે છે. તો ક્યાંક આવું છઠ્ઠે ગુણસ્થાનકે સર્વવીરતીધર પુરુષ હોય અને આની સમીપ હોય, આની ઉપાસના કરતો હોય કૈવલ્યની, એ પુરુષના વચનો પણ વિરોધપણાને પામતા નથી. પણ મૂળ વાત પરમગુરુ તત્વ જે છે, જૈન દર્શનમાં ગુરુ તત્વ છે, એ અરિહંત છે. અરિહંત તત્વ એવું છે કે એમાં દેવ તત્વ પણ છે અને ગુરુ તત્વ પણ છે. આ તત્વની અંદર એ વિચાર કરે છે કે સયોગી જીન સ્વરૂપ આ તમને આદર્શ, આ આપણો ઉપાસ્ય છે, એટલે આપણા અધિષ્ઠાન જીન પરમાત્મા છે. જીનની જે ઉપાસના કરે છે તે જે માર્ગ છે એ જૈન માર્ગ છે, અને જૈન માર્ગમાં પ્રવર્તતા જીવો જૈન કહેવાય છે. જીન માર્ગ જૈન માર્ગ.
આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર.
ઉપાસ્ય તો આત્મા છે, સમગ્ર ઉપાસનાનું મારું લક્ષ્ય આત્મા છે, અને એ પણ મૂળ શુદ્ધ પદ આત્માનું, કોઈ પણ પ્રકારનું ભેળસેળ વાળું નહીં. કર્મની એક પણ પ્રકૃતિ તેની સાથે હોય તો તે પદ વિતરાગ દર્શનમાં માન્ય નથી, શુદ્ધ પદ. એટલે શુદ્ધ નિશ્ચય નહીં, એ સ્વરૂપે શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિએ આત્માનું સ્વરૂપ કેવું છે? તો કે જ્યાં રાગનો એક પણ કણિયો સંભવતો નથી, જ્યાં કસાઈનો એક પણ કણ સંભવતો નથી, ત્યાં કોઈ અપવાદ નથી કે સાહેબ આટલું તો ચાલે ને, કાળ અપેક્ષાએ, દેશકાળ અપેક્ષાએ, હવે કંઈક થોડુંક ભેળસેળ તો થોડીક એલાઉડ થાય ને, નહીં, નિશ્ચય નહીં, શુદ્ધ નહીં. કહે છે કે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એ એવું શુદ્ધ છે, એટલે એનું શુદ્ધ સ્વરૂપ એ તો અરૂપી છે, અરૂપી છે. અરૂપી હોવાને કારણે, અદ્રશ્ય હોવાને કારણે, એ અમૂર્ત હોવાને કારણે અગમ્ય છે. આત્મ સ્વભાવ અગમ્ય તે, જેની ઉપાસના મારે કરવી છે, જે મારું ઉપાસ્ય છે, એ તો અગમ્ય છે. સાહેબ એની અમને ગમ પડતી નથી, અમે તો દેહધારી જીવો છીએ અને ઇન્દ્રિયોના આધાર ઉપર અમારો જ્ઞાનની જે ઇન્દ્રિય લબ્ધિ છે એટલું જ અમારું જ્ઞાન છે. ઇન્દ્રિયોની મર્યાદાની બહાર અમે જોઈ શકતા પણ નથી, સાંભળી શકતા પણ નથી, સૂંઘી શકતા પણ નથી, સ્વાદ પણ લઈ શકતા નથી અને સ્પર્શી શકતા નથી. જીવ ઇન્દ્રિયોથી મર્યાદિત છે. અચિંત્ય શક્તિ હોવા છતાં જીવની કર્મથી આવરિત શક્તિ, કર્માધીન જીવ, નિમિત્તાધીન જીવ એ ઇન્દ્રિયોની આ બધી મર્યાદામાં છે. એટલે અમે આત્મ જે ઉપાસવો છે એ અમે સમજી શકતા નથી. અગમ્ય, જેની ગમ ન પડે, કઈ સમજ ન પડે. આત્મા આત્માની વાત વર્ષો સુધી થાય પણ કઈ સમજ ન પડે. અને આ જ રીતે કેટલાય જીવો પરમાર્થ માર્ગની સાધનામાં ગોથા જ ખાતા હોય, ગળકા જ ખાતા હોય, કઈ બોયલા કરે, આત્માના નામે ભળતી જ વાતો કર્યા કરે, ક્યાંય કોઈ સ્પષ્ટતા. કારણ કે જિનેશ્વરના બોધ વિના એને આત્મ સ્વરૂપની સ્પષ્ટ સમજણ, એ જિનેશ્વરનો બોધ આપનારા ગીતાર્થ ગુરુ ભગવંતોના માધ્યમ વિના એને ક્યાંયથી મળે એમ જ નથી. જગત આખું ભરમાયા કરે છે અને બ્રહ્મમાં છે, અને જીવ જુદા જુદા પ્રકારના ગતકડા કરે છે. જિમિક્સ જેને કહીએ, એ જિમિક્સથી કોઈ આત્મા ન પકડાય. ગતકડા કરવાથી તર્ક ના કરે ને, આના કરે ને, નાટક ના કરે ને. આ બધા તો મોર્ડન મેનેજમેન્ટની બધી ટેકનિક છે. તર્ક ને, વિતર્ક ને, કુતર્ક ને, આનું આમ થયું, આનું આમ થાય એટલે આમ થાય, આનું આમ થાય એટલે આમ થાય, એનાથી આત્મા ન પકડાય. અરૂપી છે, અગમ્ય છે. પ્રભુશ્રીને પત્ર પહેલો લખાયો એમાં કૃપાળુદેવે આ વાતને એટલી બધી ગંભીરતાપૂર્વક લખી. એને લખ્યું કે આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે. અવાચ્ય, વાણીથી વ્યક્ત થઈ શકે એમ નથી, અને ગંભીર અદ્ભુત વિચારણાનું સ્થળ છે. પછી એક વાક્ય લખ્યું, જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. પહેલો પત્ર પ્રભુશ્રી ઉપર જાય છે. સર્વવિરતે સાધુ વિતરાગનો છે, સર્વસંગ પરિત્યાગ થયો છે, એને આ આત્મા તરફ લક્ષ કરાવવો છે, આ આત્મ તત્વ તરફ નિર્દેશ કરાવે છે પહેલા જ પત્રની અંદર, કે મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. મતિની ગતિ નથી, આ એવું અગમ્ય તત્વ છે જગતની અંદર. અરૂપી છે, અમૂર્ત છે, અદ્રશ્ય છે, એમાં ક્યાંય મતિની ગતિ નથી. મતિથી નહીં પકડાય, એની ગતિ પણ ત્યાં પહોંચી શકતી નથી. તો વચનની ગતિ ક્યાંથી હોય? મતિની ગતિ ન હોય ત્યાં વિચારની ગતિ ન હોય, વિચારની ગતિ ન હોય ત્યાં વચનની ગતિ ન હોય. અને જગતના જીવો આ આત્મ સ્વરૂપને પકડવા માટે એ મતિ કલ્પનાથી ચાલે છે, જુદા જુદા પ્રકારના રૂપક ના અંતે ને બધું કર્યા કરે છે. ચિંતનનો વિષય છે, અનુભૂતિનો વિષય છે, એટલે ગોથા ખાય છે, જુદું રૂપ જ પકડાય છે. ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન ઇઝ નોટ ધ સોલ્યુશન. મને કોઈ બૌદ્ધિક ને તર્ક શુદ્ધ રીતે વસ્તુ જવાબ મળી જાય એ સમાધાન નથી. અનુભૂતિ વિના માર્ગ નથી. આનંદ ગંજી કહે છે, અનુભવ આધાર અમારો, અમારો આધાર તો અનુભવ છે. તો યા કહે છે, અવલંબન આધાર. હવે શું કરવું? આવું તત્વ હોય તો ત્યાં યુક્તિ આપી છે, તર્ક નહીં. આગમ, યુક્તિ અને અનુભૂતિ આ તત્વને પામવાના માધ્યમ છે. આગમ એટલે આપ્ત પુરુષના અનુભવની વાણી જે છે તે, યુક્તિ એટલે તે વાણીને સમજવાની જે સમજણ છે, દ્રષ્ટિકોણ છે, સ્યાદવાદ છે, અનેકાંત છે, આ બધા એના દ્રષ્ટિકોણ છે. આ યુક્તિના ન્યાય છે. આ ન્યાય વિના યુક્તિ પણ કામ ન કરે, કેવળ તર્ક અને કુતર્ક ઉપર યુક્તિ કામ ન કરે, ભરમાઈ જાય, ભ્રાંતિ થાય. તો ત્યાં કહે છે કે અવલંબન યુક્તિનું આપ્યું છે. શું આપ્યું છે? તો કે જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. જે આત્મા અમૂર્ત છે, એ જેવો શુદ્ધ છે, જેવું અનંત સુખનું સ્વરૂપ છે, એવું જ સ્વરૂપ જો જોવું હોય, અનુભવવું હોય, પામવું હોય, સમજવું હોય, લક્ષમાં લેવું હોય, વિચારણામાં લેવું હોય, તો એને માટે જગતની અંદર એક તત્વ બીજું છે, એ સહયોગી તત્વ નામનું, જીન નામનું તત્વ છે, કે રૂપી છે, એ તત્વ રૂપી છે, એ દ્રશ્ય છે, એ મૂર્ત છે, એ વિદ્યમાન છે, એ દેહધારી છે, પણ છતાં સાક્ષાત આત્મારૂપ છે. એને જ્ઞાનીઓ કે છે દેહધારી હોવા છતાં એ દેહાતીત છે. આત્મસિદ્ધિના સારની અંદર કૃપાળુદેવે અંતિમ ગાથામાં આ રહસ્યને ખોલી નાખ્યું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. એ દેહધારી હોવા છતાં દેહાતીત છે, દેહાતીત છે, કેવળ સ્વરૂપમાં એ જીવે છે, કેવળ સ્વભાવથી જીવે છે, પુદગણના કોઈ માધ્યમથી નથી જીવતા. દેહાતીત વર્તે છે છતાં સ્વભાવથી વર્તે છે, સ્વરૂપથી વર્તે છે, આત્માના ગુણથી વર્તે છે. એવું જો સ્વરૂપ જો જગતની અંદર કોઈ વિદ્યમાન હોય તો છે સહયોગી જીન સ્વરૂપ. જીન પદથી આ દર્શાવી દીધો દેહ સ્વરૂપ પ્રકાર. આ જે અનંત સુખનું સ્વરૂપ, આ મૂળ શુદ્ધ આત્મપદ, આ સ્વરૂપનો પ્રકાર સાહેબ બીજી કોઈ રીતે સમજાતો નથી, તો કે સહયોગી જીનના રૂપમાં તું સમજી લે. સહયોગી જીનને જો ઓળખીશ, જીનને જો પામીશ, જ્ઞાનીઓએ જીન પદથી આ આત્માને ઓળખાવ્યો છે. અગમ્ય છે, મતિની ગતિ નથી, વિચારની ગતિ નથી, તો વચનની ગતિ ક્યાંથી હોય? તો અમે કેવી રીતે તને ઓળખાવીએ? પણ આવા જગતની અંદર આવું રૂપ પ્રાપ્ત કરનાર એવું કોઈ તત્વ છે, અને એ તત્વ છે અરિહંત તત્વ, એ તત્વ છે જીન તત્વ, એ તત્વ છે સર્વજ્ઞતા, એ તત્વ છે કેવડી, એ તત્વ છે પૂર્ણ વિતરાગ. આ પાંચે પાંચ પર્યાય છે એના એના સ્વરૂપના, પણ એમાં આત્મા છે, મૂળ શુદ્ધ સ્વરૂપમાં જ છે. કર્મનું એક પણ આવરણ એના આત્માના અનંત ગુણોને કોઈ આવૃત કરતું નથી, આત્માની એક પણ શક્તિ ત્યાં અવરાતી નથી. આવું શુદ્ધ પદ છે જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાર. આ સ્વરૂપ જેની ઉપાસના કરવી છે, જે અનંત સુખ સ્વરૂપ છે, એ અગમ્ય છે. સાહેબ અમારે ઉપાસના કેવી રીતે કરવી, અમે કેવી રીતે એની ભજના કરી શકીએ? તો કે હા, તને દ્રષ્ટિમાન સાક્ષાત બતાવ્યો છે, અને એ બતાવ્યો છે તો કે જીન પદથી બતાવ્યો છે. એનું એક જ સ્વરૂપ છે, જીન પદ સિવાય આ ક્યાંય સ્વરૂપ નથી. પૂર્ણ વિતરાગ સિવાય શુદ્ધ આત્મપદ ક્યાંય સંભવિત નથી. એટલે કહ્યું કે રાગ અને દ્વેષ યુક્ત જે દેવ છે એ સાચા દેવ બની શકે નહીં. પૂર્ણ વિતરાગતા, મોહનીઓનો સંપૂર્ણ ક્ષય જ્યાં વર્તે છે ત્યાં જ આત્માનું શુદ્ધ પદ હોવું સંભવિત છે. તો એ કઈ અવસ્થામાં છે? જ્ઞાનીઓની તો ઘણી અવસ્થા છે, ઘણી છે. જુદા જુદા લોકોએ જુદી જુદી પરિભાષા કરી છે જ્ઞાનીઓની. કોઈ સમ્યક સંકિતિ કહે છે, કોઈ એને પરમહંસ પદની કહે છે, કોઈ મુક્ત કહે છે, કોઈ કંઈ કહે છે. અનેક પ્રકારના જેટલા વિશેષણ લગાવી શકાય એટલા બધા લગાવ્યા છે, અને સૌ પોતાના જ્ઞાનીને શ્રેષ્ઠ જ્ઞાની, ક્યાંય 108, ક્યાંય 1008, ક્યાંક શ્રી, ક્યાંક શ્રી શ્રી, ક્યાંક શ્રી શ્રી શ્રી, હૈલાજ કરશે આવું બધું. આ બધી જ્ઞાનીઓની ચડ ઉતરતી કક્ષા છે, પણ અહીંયા પૂર્ણ કક્ષા કીધી છે, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત જીન, કેવડી, સર્વજ્ઞ, અરિહંત, અંતર બાહ્ય ગ્રંથિઓને છેદનાર, શત્રુઓને નાશ કરનાર, આમાં કોઈ અપવાદ નથી. આવું પદ એ રાગદ્વેષથી રહિત છે, એ વિતરાગ છે. આ આધાર આપ્યો છે. જો આત્માની ઉપાસના કરવી હોય, અનંત સુખની પ્રાપ્તિ કરવી હોય, તો આત્માના શુદ્ધ પદ સિવાય એ ક્યાંય છે નહીં. અને આત્માના શુદ્ધ પદની ઉપાસના કરવી હોય તો જીનની ઉપાસના કરવી, કારણ કે આ અવસ્થાની અંદર આવો અરૂપી આત્મા આપણા માટે અગમ્ય છે, પકડાશે નહીં. આ સારબોધ કહે છે આ પરમગુરુ કે જુઓ હવે જીવનનું અર્થ આપે છે, ઘણું સમજાવ્યું છે, ઘણું કહ્યું છે, આત્મસિદ્ધિ આપી છે, અપૂર્વ અવસર આપ્યો છે, જડ ચેતનના કાવ્યો આપ્યા છે, ભેદ જ્ઞાન આપ્યું છે. પણ જુઓ, હવે સમજવા માટે, પકડવા માટે, ઉપાસના કરવા માટે આ છેલ્લી ઘડીની શીખ છે, આ શિખામણ છે. આ બોધનો સાર કે છે, આ બોધ સાર સંદેશ એ આપવા દે છે કે ભાઈ જિનેશ્વરની ઉપાસનાથી ઓળખાશે.
જિન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાય, લક્ષ્ય થવાની તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય.
આ જિન પદ છે, અને જે પ્રાપ્ત કરવું છે નિજ પદ, એ બંને વચ્ચેની એકતા છે. કઈ ભેદભાવ નથી, કઈ ભેદભાવ નથી. કેમ કે મૂળ દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય, પ્રત્યેક જીવ એ મૂળ જીવ દ્રવ્ય છે, આત્મા છે, અને એ પરિપૂર્ણતામાં જ છે. કોઈ જીવ અધૂરો આત્મા છે, અપૂર્ણ આત્મા છે એવું નથી. પ્રત્યેક જીવ પરિપૂર્ણ આત્મા છે. આત્મા સો પરમાત્મા. જીવની અંદર જે લક્ષણો કહ્યા, પરિપૂર્ણતા છે. ભલે એ નરકના ગતિમાં હોય, ભલે એ નિગોદનો જીવ હોય, ભલે સૂક્ષ્મથી સૂક્ષ્મ જંતુ હોય, તો પણ એની અંદર રહેલું જીવિતવ્ય, અસ્તિત્વ, ચૈતન્ય એ પરિપૂર્ણ છે, આવરિત છે, પણ છે પરિપૂર્ણ. જિનપદ અત્યંત શુદ્ધ છે, એક પણ કર્મનું આવરણ નથી, અને અહીંયા કર્મથી ગ્રસિત છે. એકમાત્ર પોતાના આઠ પ્રદેશ સિવાય એક પણ પ્રદેશ શુદ્ધ નથી, એવો કર્મથી અવરાયેલો છે. ગાઢ કર્મના બંધની અંદર, નિબિડ બંધની અંદર છે, તમસની અંદર છે, અંધકારમાં છે, તો પણ એ પદ જે છે એ પૂર્ણ છે. એ પદ પૂર્ણ છે. આ આત્મ સ્વરૂપનું અદ્ભુત મહાત્મ્ય આ જૈન દર્શન સ્થાપિત કરે છે કે પ્રત્યેક દ્રવ્ય પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. પોતાની પૂર્ણતા પૂર્ણ કરવા એને કોઈનો આધાર રાખવાની જરૂર નથી. આશ્રય અને અવલંબન જુદા છે, પણ પોતાની પૂર્ણતામાં કોઈનું કંઈ મળે અને પોતાની પૂર્ણતા થાય એમ નથી. મારા જ્ઞાનની પૂર્ણતા માટે મારે કોઈના ઉપર અવલંબન નથી. મારા દર્શન ગુણની પૂર્ણતા, મારા ચારિત્ર ગુણની પૂર્ણતા, મારા વીર્ય ગુણની પૂર્ણતા, એમ મારા સુખની પૂર્ણતા. મારું સુખ સ્વાધીન છે, પરાધીન નથી. આત્મા સ્વતંત્ર છે, અને આત્માની જે પ્રોપર્ટીઝ, ગુણ સંપદા છે, એ પણ એની સ્વાધીન છે. આ અનંત સુખની મારે પ્રાપ્ત કરવું હોય તો તે મારા આત્મામાં જ છે, કોઈની કૃપા ઉપરથી મને મળે એવું નથી. અને કોઈના અભિશાપથી છીનવાઈ જાય એવું પણ નથી. અદ્ભુત તત્વની વિચારણા છે. આપણે ઉપાસક ભૂમિકામાં છીએ. આપણો ઉપાસ્ય એ શુદ્ધ આત્મપદ છે, અને આપણી ઉપાસના એ માર્ગની પદ્ધતિ છે. પણ ઉપાસ્યનો લક્ષ્ય ન હોય તો આપણી ઉપાસના યથાર્થ રહી શકે નહીં. જો ઉપાસ્ય તત્વ છે, પૂર્ણ છે, શુદ્ધ છે, એ લક્ષ્યમાં બેસે તો આપણી ઉપાસના તેને અનુરૂપ થાય. મારો દેવ રાગી હોય ઉપાસ્ય, તો રાગ એ મારા માટે આવશ્યક બની જાય. માટે જો મારો દેવ વિતરાગ હોય, તો રાગને કોઈ કાળે મારી ઉપાસનામાં સ્થાન મળે નહીં, એને મહત્વ મળે નહીં, એનું આલંબન લઈ શકાય નહીં. કારણ હું જાણું છું કે ઉપાસ્ય જે છે એ પૂર્ણ શુદ્ધ અવસ્થા છે, અને જીનની અવસ્થા છે. અને મારો જીન છે એટલે જીનના અનેક નામો આપ્યા કે જીન છે એ વિતરાગ પણ છે, એ સર્વજ્ઞ પણ છે, અજ્ઞાની નથી. તો અજ્ઞાનને પણ કોઈ સ્થાન નથી, મોહને પણ કોઈ સ્થાન નથી. કેવળ જ્ઞાન હું જ્ઞાન સ્વરૂપ છું. આ વસ્તુને જ્યારે જ્યારે પકડીએ, વિચાર કરીએ, ઉપાસ્યને લક્ષમાં લેવા માટે મૂળ શુદ્ધ તે આત્મપદ, આત્મપદની ઉપાસનાથી જ આ જીવ પૂર્ણત્વ પ્રાપ્ત કરશે. અને મારું આત્મપદ પૂર્ણ છે, આવું પૂર્ણત્વ જેણે પ્રાપ્ત કર્યું છે, આવું પૂર્ણત્વ જેણે અનુભવ્યું છે, આવું પૂર્ણત્વ જેને પ્રગટ છે, પ્રાપ્ત છે અને પ્રગટ છે, એવા જિનેશ્વર ભગવાન છે. એની ઓળખાણ થવા માટે જિનની ઓળખાણ કરો, એનાથી મૂળ પદની ઓળખાણ થાય, એનાથી નિજ પદની ઓળખાણ થાય. જિન પદથી દર્શાવ્યો, કેમ કે જિન પદ નિજ પદ એકતા, એને બતાવ્યો, પર અર્થે નથી બતાવ્યો, એ પર છે એની ઓળખાણ નથી કરાવી કે જો બીજા સુખી થઈ ગયા તું કેમ રહી ગયો, નહીં. જે જિન પદ છે એ જ તારું નિજ પદ છે. જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કહી, લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. કૃપાળુદેવ પત્રમાં લખ્યું છે કે આત્મા કેવળ આત્માપણે વર્તે એ જ સર્વશાસ્ત્રનું લક્ષ્ય છે અને એ જ પરમાર્થ લક્ષ્ય છે. આત્મા કેવળ આત્માપણે વર્તે, અને એણે પોતાની અદ્ભુત સ્થિતિ એક પત્રમાં બતાવી, અત્રે કેવળ આત્મા કાર્તા વર્તે છે. એટલે પ્રશ્ન કર્યો સ્વભાગભાઈએ કે સાહેબ આ આત્મા કાર્તા વર્તે છે એટલે અમે કઈ સમજ્યા નહીં. તો એમણે કહ્યું, આત્મ સ્વભાવનું સ્વસ્વરૂપ વિશે પરિણમવું તેને આત્મા કાર્તા કહીએ છીએ. કેવી અદભુત દશા છે આવું જે કેવળ, તો અનંત સુખ સ્વરૂપ જે ઈચ્છે છે એને અનંત સુખ સ્વરૂપ આત્મપદનો લક્ષ થવા માટે આ બધા શાસ્ત્રો કીધા છે. આ શાસ્ત્રો તો મત મતાંતર દ્રઢ કરવા માટે થઈને, કોઈ બે ચાર વાક્યો ઓળખી લેવા માટે થઈને નથી કીધા, હું આ જાણું છું, હું તે જાણું છું. આત્મા ઓળખાય? જો આત્મા ન ઓળખાયો તો તારા શાસ્ત્રની ઓળખાણને કરવી છે શું? બધા ભેદ પ્રભેદ, બધા પ્રકાર અને વિશેષ પ્રકાર, બધા શબ્દોની જે કઈ રમત છે તે, બધા ન્યાય અને બધા તર્ક, આ શાસ્ત્રોની અંદર ગૂંથાયેલું આખો એનું વ્યાકરણ શું કરવું છે, શેને માટે છે? એ કે છે મૂળ તને ઓળખાય, અનંત સુખ સ્વરૂપ એવું મૂળ શુદ્ધ પદ ઓળખાય, એટલા માટે બધા ન્યાય છે, એટલા માટે બધા તર્ક છે, એટલા માટે બધા યુક્તિઓ છે. આ બધાથી પામવાનું છે પોતાનું નિજ પદ. તો એ પામવાનું છે, એનો લક્ષ થવાનો છે. કારણ કે જીવના અને જીનના મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. જીવના અને જીનના મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી. જીને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું છે, જીવને મૂળ સ્વરૂપ પ્રગટ કરવું છે. એ જેને કરવું છે કામ એક આત્માર્થનું, આ મુમુક્ષુની ભૂમિકા છે. અને મુમુક્ષુની આગળની ભૂમિકા કૃપાળુદેવે મુમુક્ષુ, આત્માર્થી, જિજ્ઞાસુ, આ ભૂમિકાઓ બધી આત્મસિદ્ધિમાં આપી છે. પણ આ અંતિમ પદની અંદર જબરજસ્ત ભૂમિકા આપી છે કે આ ઉપાસક છે. હવે એને આત્માની પોતાના પદની ઉપાસના કરવી છે. ઉપાસના એટલે ઉપાસન, સમીપમાં સમીપ રહેવું. તો હવે સમીપમાં સમીપ પોતાને પોતાના પદથી થવું છે. હવે મારે શાસ્ત્રો પણ કદાચ દૂર લાગે, મને કદાચ બાકીના સત્સંગ પણ મારા માટે દૂર થઈ જાય, સદગુરુ પણ દૂર થઈ જાય, મારે તો મારા નિજ પદની ઉપાસના કરવી છે. અને જેને પોતાના પદને ઉપાસવો છે એને એનું પ્રત્યક્ષ સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ એની સામે લઈ લે. હવે એને ઉપાસના કોની કરવી જોઈએ? તો કે છે કે જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કઈ, કોઈ ભેદભાવ નથી. પેલા સમજી લે, તારે જે ઉપાસવું છે એ પરિપૂર્ણ છે, પરફેક્ટ છે મોડલ. બસ હવે એના આધાર ઉપર જેને સારામાં સારું ચિત્ર બનાવવું છે, આ બેહુબ અને તા દ્રશ્ય, એને પોતાની સામે એ ચિત્રનો નમૂનો જોઈએ અને પછી એ કરે. તો બરોબર જે છે સાંગો પાંગ યથા તથ્ય એ ચિત્રનું એ પ્રતિકૃતિ બનાવી એવી કે મૂળ પણ ભૂલાઈ જાય. એટલો સરસ એ ચિત્રકાર, એની પાસે કલ્પના હોય છે ચિત્રની, એવી રીતે શિલ્પકારની. એ શિલ્પ પણ જે શિલ્પી છે એની પણ એક પોતાનું શિલ્પ કેવું બનાવવું છે એની કલ્પના હોય છે. જો કલ્પના ન હોય તો કે વિનાયકની મૂર્તિ કરવા જાય અને વાનર થઈ જાય, બને વાંદરો. કારણ કે એ ઘડીવયો છે, હાથમાં ટાંકણું છે ને હથોડો છે, પણ એના ચિત્તમાં કોઈ સ્વપ્ન નથી, કોઈ સાકાર નથી, કોઈ દ્રશ્ય નથી, કોઈ મોડેલ નથી, કોઈ આદર્શ નથી. શું કરીએ? જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું આપણે એને કામ આપીએ તો કેવી પ્રતિમા બનાવે? એને ક્યારેય વિતરાગતા શું છે, સમતા શું છે, આ જેણે ક્યારેય જીવનની અંદર એ ભાવ જ વિચાર્યો નથી, તો એને તો સદા સદૈવ એમ થાય કે ભગવાન એટલે સર્વશક્તિમાન, એટલે ગદાધારી છે, ધનુષધારી છે, તીરધારી છે, શું છે, મારી નાખું, કાપી નાખું, ગમે તેનો નાશ કરી નાખું. તો એ તો આઠ ભુજાવાળી દુર્ગાનું સર્જન કરી શકે, વિતરાગનું સર્જન ન કરી શકે. વિતરાગતાનું જેને સર્જન કરવું છે એને વિતરાગતાની જે કંઈ પ્રતિમા છે, આ શાસ્ત્ર લક્ષ કરાવે છે કે હવે તું ઉપાસના કર, કોની કર. ઘણી વાર આપણે ભ્રમમાં રહીએ છીએ કે આપણે શું, આપણે તો બધાય દેવોની ઉપાસના કરવી, આપણે બધાય. અને એના સ્થાનમાં પછી આપણે જોઈએ તો બધાય બે હેડા હોય, મહાવીરને મૂર્તિ બેસાડી હોય, બાજુમાં સાંઈબાબાને બે હેડા હોય, બાજુમાં ભવાની માને બેહાડી હોય, મેલડી પણ હોય, આ પણ હોય, આ પણ હોય, અને બધાની આરતી એ કરતો હોય અને ધૂપ દીપે કરે, કંઈ વાંધો નથી. કોઈ પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ, એના માટે તે બેસાડા હોય તો તને અમારા નમસ્કાર છે, પણ તારો આદર્શ નથી આ. તું સાંઈબાબાની ભક્તિ કરતા ચમત્કાર તારો આદર્શ થઈ જવાનો. શસ્ત્રધારી દેહની ભક્તિ કરતા તારો આદર્શ હિંસાનો થશે, વેરભાવનો આવશે, નાશ આવશે, બળનો આવશે. આ માર્ગી નથી, એનાથી નિવૃત્ત થવાનો છે. માટે આ બધું બધું સર્વધર્મ અને સર્વદૈવની બધી વસ્તુ બરોબર છે, પણ જે ઉપાસ્ય છે એને તો પોતાના, જે ઉપાસક છે એને તો પોતાના ઉપાસ્ય સિવાય બીજો કોઈની ઉપાસના કરવી ઘટે નહીં. અને એ જો કરે તો એને પોતાનું શુદ્ધ પદ કદી પ્રાપ્ત થાય નહીં. જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં કાંઈ. હજુ આપણે અથડાઈએ છીએ સાધના માર્ગની અંદર, એનું કારણ એ છે કે આપણે હજી આપણા ઉપાસ્યને હજી ઓળખા નથી. એટલે આપણી ઉપાસના એક લક્ષ્યથી, નિત્ય કર્યો સત્સંગ મેં, એ એક લક્ષ્યથી થતી નથી, હજી અનેક વિકલ્પથી થાય છે, અનેક વિકલ્પથી થાય છે. અને જ્યાં વિકલ્પ નબળો હોય, બારાની હોય, આઠાની હોય, ત્યાં આઠાની જ થાય, તારા જીવનમાં કોઈ દી પૂર્ણતા પ્રગટ થશે જ નહીં, કેમ કે તે આને સર્વસ્વ માનીને તું ચાલે છે. કારણ શું? કે જે આદર્શ માને છે એ આદર્શ પરિપૂર્ણ ન હોય તો આદર્શમાં રહેલી ત્રુટિ એ ક્યારેક આપણા આદરનું સ્થાન બની જાય, અને જો આદરનું સ્થાન બને તો એ અવરોધ બને. આપણી જે સાધના છે એ પરિપૂર્ણ રહી શકે નહીં. માટે જ્ઞાનીઓએ શબ્દ સરસ મૂક્યો છે, પૂર્ણતાના લક્ષ્યે જ સાધનાનો પ્રારંભ થાય. આખો જૈન માર્ગ જો જુઓ તો જૈન માર્ગમાં અપૂર્ણતા સિવાય બીજી કંઈ વાત નથી કરી. જિનેશ્વરને, વિતરાગને એને જ કેન્દ્રમાં રાખ્યો છે. જૈન દર્શનનું અધિષ્ઠાન અરિહંત છે, સિદ્ધ નથી. સિદ્ધ એ તો પછી પ્રાપ્ત કરવાની સાહજિક અવસ્થા છે, સહજપણે એ યોગ તો છૂટી જાય છે પછી. પરંતુ આ અરિહંત પદ એ ઉપાસ્ય પદ છે. જીવને અવલંબન વિના આ અગમ્ય તત્વની ઉપાસના કરી શકશે નહીં, અને ઉપાસના કરવા જતાં અગમ્ય હોવાને કારણે ક્યાંક એની મતિ કલ્પના લાગશે અને કહે છે કે મતિની તો ગતિ નથી, શું કરીશ તું, કેની ઉપાસના કરીશ. શૂન્યની વાત કરનારા શૂન્યમાં પણ આકારનું સર્જન મૂકી દે છે. અને પોઝિટિવ નથી આવતો એ નકારમાં મૂકે છે, આ નહીં આ નહીં એ શૂન્ય. તો જે નહીં એ તમારા મગજમાં રમ્યા જ કરે છે. તો શૂન્ય પણ ત્યાં દૂષિત છે, કેમ કે પૂર્ણ શુદ્ધ, એ પૂર્ણ શુદ્ધ એ લક્ષમાં આવે નહીં, વિચારની ભૂમિકામાં ન આવે. એટલે ધ્યાનના નામે, સાધનાના નામે ઘણી ઘણી ભ્રાંતિ ભ્રમ ચાલ્યા કરે છે. આવો કોઈ પુરુષ અને એના વચનો જો પકડાય, આ સાર બોધ સંદેશ એવી જબરદસ્ત દ્રષ્ટિ કરાવે છે કે જે આગળ બધું કહ્યું છે એમાંથી સાર મૂકે છે કે બધામાંથી છૂટીને છેલ્લે તો જિનપદ ઉપર આવી જાય છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. આ શાસ્ત્રના પરમાર્થ રૂપ લક્ષ્ય હોય તો તું જીન સાથે જોડાઈ જાય, તું જીનનો ઉપાસક બનજે, જીનની ઓળખાણ કરજે, જીન દ્વારા તારા સ્વરૂપની ઉપાસના કરજે કે મારે તો મૂળ શુદ્ધ પદ આત્માનું જ પ્રાપ્ત કરવું છે, આ જ મારો લક્ષ્ય છે. પણ આ લક્ષ્ય માટે આનાથી ઉત્કૃષ્ટ અને ઉત્તમ એવું બીજું અભેદ, જેને કહીએ એ અભેદ, બીજું કોઈ ઉદાહરણ જગતમાં છે નહીં, બીજું કોઈ દ્રષ્ટાંત નથી, બીજો કોઈ નમૂનો નથી જીન સિવાય. કારણ કે ત્યાં આ અનંત ચતુષ્ટય પ્રગટ સ્વરૂપમાં જ્યાં વિદ્યમાન છે, આત્માની શુદ્ધતા ત્યાં ઝળકે છે, આત્માની શુદ્ધતા ત્યાં જીવંત છે. કુંદકુંદાચાર્ય ભગવાને તો કેટલી સરસ ગાથામાં કહ્યું, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આવી ચૈતન્ય જ્યોતિ સિદ્ધ થયા પછી તો એ સિદ્ધ શિલા ઉપર છે, પણ આ તો હરતી ફરતી લોકની અંદર વિચરતી જગતના જીવોને બોધ કરતી આવી ચૈતન્ય જ્યોતિ ભાષે અનુપમ આ અહો. એટલે એ સમવસણની અંદર રહેલા પરમાત્માનું વર્ણન કરવા માટે જ્ઞાનીઓ કહે છે કે અમારી વાચા પણ થાકી જાય, સો સો ઇન્દ્રો પણ હે પરમાત્મા તારા ગુણોનું વર્ણન ન કરી શકે તો અમારા જેવા પામર જીવો શું કરવાના હતા. એ ગાય છે કે દેવોના દેવના દેવ ઇન્દ્રોના ગુરુ પણ જો આ તારું ગુણનો મહિમા ગાઈ શકતા નથી તો હે પરમાત્મા હું શું તારો ગાઉં. આ કલ્યાણ મંદિર સ્તોત્ર અને આ ભક્તામર સ્તોત્ર એ પ્રભુના આ વૈભવપૂર્ણ અને ઐશ્વર્યપૂર્ણ જીવંત અને જાગૃત સ્વરૂપ જે આત્માનું છે જીનના રૂપમાં એની સ્તુતિ છે, એની સ્તવના છે. આ સ્તોત્ર એટલું ભયંકર મહત્વનું છે, આ સ્તોત્રથી પરમાત્મા સ્વરૂપની ઉત્કૃષ્ટ ભક્તિ થાય છે. એટલે એને નવ સ્મરણની અંદર જ્ઞાનીઓએ મૂક્યું છે કે આવા સમર્થ જ્ઞાનીઓ કહે છે કે સો સો ઇન્દ્રો પણ ત્યાં ટૂંકા પડે છે, સરસ્વતીની વાણી જ્યાં અટકી જાય છે. હે પરમાત્મા તું જ્યારે દેશના આપે છે અને તારો જે વૈભવ છે ત્યારે છે તો સહયોગી, પણ એ દ્વારા ગુણગાન ગાઈને પોતાના આત્માનો મહિમા થાય છે. એટલે એનાથી પછી કોઈની એને જ લક્ષ્ય આવે કે આત્માથી સૌ હીન. બીજું બધું મહત્વનું છે, માર્ગમાં ચાલતા ઘણા મહત્વના માર્ગ, એના સ્થાન, એના સંપ્રદાય, એની પદ્ધતિ, આ બધું ખૂબ આવશે. છેવટે એને સ્થિર થવાનું છે જીન ઉપર. ઉપદેશકો પણ ઘણા આવશે, બતાવનારા ઘણા આવશે, કહેવાતા ગુરુઓની પણ પરંપરા થશે, પણ આને અટકવાનું નથી ક્યાંય. આને તો એ જ પદ, પૂર્ણ પદ એ તો આ 13મા ગુણસ્થાનકમાં રહેલ જીન પદમાં જ છે, અને એ ત્યારે એને સાચો ઉપાસક ઉપાસ્ય મળી ગયો, ઉપાસકને ઉપાસ્ય મળી. હવે એની સાધના એક લક્ષ્યથી થશે, કારણ કે લક્ષ્યમાં પૂર્ણતા સિવાય કંઈ નથી. લક્ષ્ય થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય. બધા શાસ્ત્રો વાંચ્યા, સમજ્યા, સાંભળ્યા એનું ફળ તો આ જ છે કે તને જીન પરમાત્માનું લક્ષ્ય હવે અભેદ રૂપની અંદર છે, તો અપરોક્ષ રૂપની અંદર જીન તારામાં આવે છે. કૃપાળુ દેવ શબ્દ લખે, અભેદ ભાવે મહાપુરુષોને નમસ્કાર, જીનને નમસ્કાર. અભેદ ભાવે, અભેદ ભાવે એટલે પરમાત્માના પ્રગટ સ્વરૂપમાં અને મારા અપ્રગટ સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અભેદ. પૂર્ણની સાથે વાત કરે તો અભેદતા કંઈક એનો સંબંધ સચવાય. પૂર્ણતા વિના તો બધી જ વસ્તુ કલ્પના બની જાય છે.
જિન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિ મતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન.
આજે શાસ્ત્રમાં આ લક્ષ થવા માટે બધા શાસ્ત્રો કહ્યા છે એ જિનેશ્વર પરમાત્માના વચન ઉપર આ બધા શાસ્ત્રોની રચના થઈ છે. ગણધર ભગવંતોએ ભગવાનની દેશનાની ત્રિપદી ઉપર દ્વાદસાંગીની રચના કરી છે અને ગીતાર્થ આચાર્ય ભગવંતોએ શ્રુતધર કેવડીઓએ એ દ્વાદસાંગી ઉપરથી શાસ્ત્રોની પરંપરા સર્જી છે. ચૂર્ણી, ભાષ્ય, ટીકા, વૃત્તિ, વિવેચન આ બધા જ જે છે જુદા જુદા દ્રષ્ટિકોણ લઈને જુદા જુદા જેને જ્યાં મતી પડી, જેને જ્યાં સમજ આવી એને એ વિષયને એ દ્રષ્ટિકોણ પકડી લીધો. પણ એ સર્વાંગ નથી. કોઈને નિશ્ચય નહીં માં દ્રષ્ટિકોણ પકડાયો તેને એ શાસ્ત્ર લખ્યું પણ એ પૂર્ણ નથી. એને એક અંગને બરોબર બતાવે છે. કોઈએ ન્યાયને પકડી લીધો, કોઈએ તર્કને પકડી લીધું. સિદ્ધસેન, દિવાકર, સૂરી જેવા તર્કના શાસ્ત્રો ઉપર ગ્રંથ લખ્યા છે, એની રીતે પૂર્ણ છે. પરંતુ આ બધાનું સમગ્ર સ્વરૂપ, સંચિત સ્વરૂપ એ તો આ જ છે. એટલે કે છે કે જીન પ્રવચન દુર્ગમ્યતા. આ જીન પ્રવચન છે ને તો બહુ દુર્ગમ છે, દુર્ગમ છે. જેમ આત્મા અગમ્ય છે એટલા માટે અરૂપી છે, એટલે એ કંઈ પકડાય એમ નથી. એમ આ ભલે દેખીતા લખાય છે ને શબ્દમાં છે ને વંચાય છે ને શ્લોકમાં છે ને, અમે ભાષા ભણશું, સંસ્કૃત ભણશું, માગધી ભણશું, અર્ધમાગધી ભણશું એટલે તને આવડી જશે એમ. દુર્ગમ છે, તું નહીં પકડી શકે. કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે આ વાત બતાવી. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી પડી, એને કોઈ ઉપમા આપી શકાય એમ નથી. આપવાથી નિજ મતી મપાઈને માની, જો તું શાસ્ત્રના આધાર ઉપર એમ માનીશ કે મને બધું સમજાઈ ગયું, હું બધું પકડી લઉં છું, તો તું મપાઈ ગયો છું ભાઈ. કારણ કે આ તો મતીની જ્યાં ગતિ નથી તો વચનની ક્યાંથી હોય? તો તું વચનના આધારે મતી માપવા બેઠો છો. અનંત ભાવ, અનંત ભેદ આમાં ભર્યા છે, એ અનુભવ સિવાય પકડાય એમ નથી. કૃપાળદેવ કહે છે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આ જ્ઞાન તો અનુભવનો વિષય છે અને અનુભવની કક્ષામાં જેને પ્રવેશ કરવો છે એને ઉપાસક બનવું પડશે, અને જેને ઉપાસક બનવું પડશે એને ઉપાસ્ય નક્કી કરવો પડશે કે મારો ઉપાસ્ય તો જીન છે. મૂળ શુદ્ધ તે આત્મપદ જીન પદથી દર્શાવ્યો, અને નિજ પદ અને જીન પદ બંને એક છે. એ જ આ બધા શાસ્ત્રોનો લક્ષ્ય છે કે બધા શાસ્ત્રોના બોધથી શાસ્ત્રો એ જ કહે છે કે તું જીનને ઓળખી જા અને એવો જ તું છો એવો પ્રગટ થઈ જા. એણે પોતાના સ્વરૂપને આવિર્ભાવ કર્યું છે જીવમાં, એ સ્વરૂપ તિરોભાવ રૂપે રહેલું છે, તું એને પ્રગટ કર. આવરણ તિરોભાવ એટલે આવરિત, આવરણો દૂર કરી નાખ. એ આવરણો કર્મના છે, અજ્ઞાનના છે, મિથ્યાત્વના છે, માન્યતાના છે, મતના છે. આ બધા આવરણો જેવા જે પ્રકારના જેટલા છે એને ઓળખતા શીખ, અને ઓળખતા શીખવું હોય તો દીઠા નહીં નિજ દોષ તો તારા દોષ જોતો જા કે ક્યાં ક્યાં તું અટકીને બેઠો છું, ક્યાં ક્યાં મતીના આધારે બેઠો છું અને આ વિષય મતીનો નથી. બેઠો છું એને કાઢ. આ શાસ્ત્રોમાં તો અનેક અર્થ કીધા છે પણ સ્યાદવા છે ભાઈ, જેવી અપેક્ષા લઈ એવો અર્થ કરાય અને એવો અર્થ થઈ શકે છે. પણ કઈ અપેક્ષા લેવી, કઈ અપેક્ષા લેવી? તો કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ. ભાઈ કૃપાળુ દેવે પદમાં કીધું છે કે ભાઈ એ તો પાવે નહીં ગુરુ ગમ બિના એ અનાદિ સ્થિત. બધું છે છતાં કઈ અપેક્ષા લેવી? કોઈ પણ વાત વાંચવી, સમજવી, એનો સંદર્ભ લેવો, એની સાથેનું અનુસંધાન લેવું, આ ગમ કહેવાય. અને ગુરુગમ કહેવાય, ગુરુગમ કહેવાય એટલે ગુરુગમ એટલે વસ્તુ વિવિધ છે છતાં લક્ષ તરફ એ વસ્તુની ઓળખાણ, એનું અનુસંધાન એ જ વ્યવહારથી એ વાતને સમજે. ભલે આની અંદર આ લખ્યું છે, આ લે બધું લખ્યું, પણ આપણા લક્ષ સાથે આ ક્યાં મદદરૂપ છે સહાયભૂત છે, ઉપકારી છે, ઉપયોગી છે, આવો દ્રષ્ટિ આપે, દ્રષ્ટિ લક્ષ દ્રષ્ટિ સંગતિ કરાવે. વાત વિસંગત થઈ જાય ને તો ઘણી વાર આપણી વાત વિસંગત થઈ જાય આપણા લક્ષ સાથે, ધ્યાન સાથે, સાધના સાથે, તો એ આપણને ભાન ન પડે કે આ બધી વિસંગતતામાં ક્યાં ચડાય આપણે, એનો મહિમા ક્યાં ગાવા બેઠા. આ સંગતિ કરાવે. એટલે કહ્યું છે કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. આ સદગુરુનું અવલંબન, એ સદગુરુના અવલંબનથી આ શાસ્ત્રમાં કહેલી વાત સુગમ બને છે. દુર્ગમ છે પણ સુગમ બનશે. જેને પ્રવચન દુર્ગમ્યતા એને સુગમ બનાવવું છે તો ગમની સાથે સમજ, ગુરુ પાસેથી સમજ મળે, જ્ઞાની પાસેથી સમજ મળે, સત્સંગમાંથી સમજ મળે. જ્ઞાન એ જ કે જે જીવને સમજ આપે અને મૂળ લક્ષ્ય સાથે, ઉપાસના સાથે સંગતિ કરાવે. સંગતિ વિનાનું વિસંગત ગમે તેટલું વસે તો પણ એને ઉપકારી નીવડશે નહીં. તો કહ્યું છે કે અહીંયા અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ. પછી સુખની ખાણ, કેમ કે પ્રાપ્ત તો અનંત સુખ સ્વરૂપ માટે જ કરવું છે, તો લક્ષ ક્યાંય આડો અવડો થવો જોઈએ નહીં. અને એ કરાવવાનું માન કાર્ય સદગુરુ કરશે, જ્ઞાની પુરુષ કરશે. એમનો આ દર્શન, કારણ બુદ્ધિથી કલ્યાણ નથી, મોહ ખસે તો કલ્યાણ છે, બુદ્ધિથી કલ્યાણ નથી. જો ગમે તેવા બુદ્ધિના યોગથી વિચારવા માંડે તો કે દુર્ગમ્યતા છે અને થાકે અતિમતિમાન. એના બે અર્થ થાય, એક તો થાકે અતિમતિમાન હોય એ પણ થાકી જાય, અને થાકે અતિ મતિમાન, મતિમાન હોય એ પણ ખૂબ થાકી જશે. સામાન્ય જો ગજુ હશે તો એ તો કહેશે કે હવે હું આમાં આગળ વધી શકું એમ નથી, એ તો થાકી જાય ખૂબ. અને અતિ મતિમાન હશે તો એ થાકી જવાનો છે, કારણ કે પહેલા જ કહ્યું કે મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય. અને બુદ્ધિશાળી વચનથી પર તો જઈ શકતો નથી. આપણા વવાણિયાની શિબિરમાં, આપણા પાલિતાણાની શિબિરમાં આવ્યું હતું ને, ગો બિયોન્ડ, તું શબ્દોથી પર જા, એ તો જવાની આની હિંમત નથી, તાકાત નથી. કારણ કે એની બધી જ કાર્યકુશળતા બુદ્ધિની શબ્દોની મર્યાદામાં સીમિત છે. અને આ તો જ્યાં શબ્દો સીમાડો પામે છે ત્યાં આગળ જ, શબ્દમાંથી નિશબ્દની અંદર ઉલ્લંઘન કરવું એ કામ છે પ્રજ્ઞાનું. પ્રજ્ઞા આવે તો બુદ્ધિની મર્યાદા ઠકાઈ જાય. તો અવલંબન, ગુરુ છે એ પ્રજ્ઞાવંત છે, ગુરુ છે એ બુદ્ધિથી નિવેડો આપતા નથી પરંતુ પ્રજ્ઞાથી આપે છે. ચાર ગાથાઓ સુધીની આપણી વાત થઈ છે વિશેષ અવસરે.